या अली मदद। अलवाइज अली जा बहादुर अली राजानी वाइज नंबर 24।
धर्म सारो छे, मौला भी सारो छे, जमात भी सारी छे, फिर हमने दीनी तालीम आपी, अमारी फरजों नु भान करावियों, पण साथे साथे पीरे एम पण कीधुं કે રોજિંદી તમારી જે ફરજો છે તો તમે બજાવો છો, તે સિવાય પણ તમારે આટલો સરસ મૌલા મળ્યો છે, એ મૌલાની કઈ ને કઈ ખિદમત કરવી જોઈએ. પોતાના જ્ઞાનમાં સવાલ પૂછે છે કે જે કહો રે જીવ, તમે કિસ કારણ આવ્યા, દુનિયામાં આવવાનો તમારો મકસદ શું? કહો રે જીવ, તમે કિસ કારણ આવ્યા, ન કીધી સાહેબજીની સેવાજી. ગણીની સેવા ન કરી તો દુનિયામાં આવવાનો મતલબ શું? મૌલાની સેવા છે બહુ મોટામાં મોટી વસ્તુ છે. જે સેવા કરે છે નસીબદાર છે, જે સેવા કરે છે મૌલાને પ્યાર બી કરે છે અને મૌલા સેવા કરનારને પ્યાર કરે છે. પરંતુ ઇસ્માઇલની સમાજની અંદર સેવા કરવી એ કોઈ સાધારણ બાબત નથી, બહુ મુશ્કેલ છે, પુલ સરાજ જેવું કામ છે. સેવા તમે જો સાચા દિલથી કરશો તો કેટલી તકલીફો આવશે, કેટલી રૂકાવટો આવશે, તમારી છાતી મજબૂત હોવી જોઈએ. કારણ કે સેવા કરનારાઓ પીરને પણ કોઈ મૂક્યા નથી, ઇમામને પણ મૂક્યા નથી, અને સારા સારા પહોંચેલા લોકોને પણ કોઈ મૂક્યા નથી. તે છતાં ઇમામની મોહબ્બતમાં જે આગળ ને આગળ જાય છે એ કોઈ કોઈ વિરલા હોય છે, બાકી તો તૂટી જાય છે માણસ. તમે સાચા દિલથી કામ કરતા હો, સાચી મોહબ્બતથી કામ કરતા હો, તમારા સમયનો ભોગ આપતા હો, કુરબાનીઓ આપતા હો, અને તમને તોડી નાખવામાં આવે, તમે શું કરી શકો? તમારા દિલના ટુકડા થઈ જાય, તમને થઈ જાય કે અમારી સેવાની આજ કદર છે, આટલી જ અમારી સેવાનો બદલો હતો, આટલા જ માટે અમે જિંદગી ખરાબ કરી હતી, આજ નથી જો જોવાનું અમારો એમ હતો. એક વાતને યાદ રાખજો સાહેબ, કે આપણે જે સેવા કરીએ છીએ એ કોઈ બહાદુરભાઈ માટે કે કોઈ ફલાણા ભાઈ માટે નથી કરતા, મૌલાના હાજર ઇમામ શાહ કરીમલ હુસૈની માટે કરીએ છીએ, ઇમામને રાજી રાખવા માટે કરીએ છીએ, જે ઇમામના હજારો ને લાખો અહેસાન છે એના માટે કરીએ છીએ. અને દિલમાં એવી ભાવના રાખજો કે હજારો સંકટ, હજારો તકલીફ, હજારો પરેશાનીઓ, હજારો મુસીબતો બી જો ઉભી કરવામાં આવે એ મૌલાના નામ ઉપર ચાલ્યા જશું. જ્યાં સુધી થશે ત્યાં સુધી દિલને મજબૂત કરીને કામ કરશું, જ્યાં સુધી થશે ત્યાં સુધી શક્તિનો ઉપયોગ કરશું. મૌલાના હાજર ઇમામ ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ જાણતા હતા મમ્મીને, મૌલાને ખબર હતી કે એવા એવા મુરીદો બી થશે કે જે ઘણા આગળ નીકળી જશે, અને મૌલાની એવી ખબર હતી કે એને રોકવામાં આવશે. મૌલાએ કેવા કેવા ફરમાનો કર્યા છે સાહેબ. કલામે ઇમામે મુબીના બે ભાગ એવા છે જેમાં આખી દુનિયા આવી જાય. જમાત માટે જેમ ઇમામ ફરમાવે છે એમ જમાતના લીડરો માટે બી ફરમાવે છે, બંનેના માટે ઇમામે સરખા ફરમાનો કર્યા છે. જો આપણે આ ચીજને નહીં સમજી શકીએ, જો આપણા દિલમાં એ ખ્યાલ રહેશે કે ફલાણાએ મને આમ કીધું કે મારું અપમાન કરી લીધું કે મને આમ બોલી નાખ્યું અને હવે મારે સેવા મૂકી દેવી છે. તો ખોજા કેસ, બારભાયા કેસ, હાજી બીબી કેસ, ઇસનાશ્રી કેસ થી લઈને અકબર મહેર અલી સુધી એટલા બધા માઠા પરિણામો આવ્યા છે. અને એના પછવાડે કારણ એ જ હતું કે અપમાનિત કરવામાં આવ્યા સેવા ભાવીઓને, એની સેવાની કદર કરવામાં નહીં આવી. ઘણા એવા બનાવો બની ગયા સાહેબ દુનિયામાં. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે જયારે સૌ પ્રથમ કાઉન્સિલની સ્થાપના કરી, ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કાઉન્સિલો બનાવી છે, એ વખતે ઇમામે ફરમાવ્યું, જમાતમાં પધાર્યા મૌલા અને મૌલા ફરમાવે છે કે હવે તમારા માટે કાઉન્સિલો નિમવામાં આવી છે, તેના અમલદારો, જો ઇમામને કેવી ભાવના છે સાહેબ, તેના અમલદારો જો જમાતને બરાબર નહીં સંભાળે અને બરાબર હક ઇન્સાફ નહીં આપે તો આ દુનિયા તથા પહેલી દુનિયામાં તેમનું કાળું મોઢું થશે. પ્રિન્ટેડ ફરમાન, કલામ ઇમામે મુબીન, ભાગ બીજો. મૌલાને ભી થયું કે કદાચ આ લોકો સાચા લોકોને તોડી રાખશે, તો ઇમામે બધા અમલદારીઓ માટે ફરમાવ્યું, અમલદારોની ફરજ છે કે જમાતને પોતાના બચ્ચાની માફક સંભાળે. આ બધા એવા ફરમાન છે જે કિતાબમાં છે, છાપેલા ઇસ્માઇલિયા એસોસિએશનને છાપી છે. ઇમામે ફરમાવ્યું અમલદારની ફરજ છે કે કોઈ ઉપર ગુસ્સો કરવો નહીં, કોઈ ભૂલ ભી કરે તો અમલદારની ફરજ થાય છે કે એના વઢે કે ગુસ્સો કરે કે એના જજ્બાતને તોડી નાખે, એવું નહીં કરવાનું. અમલદારની ફરજ છે કે કોઈ ઉપર ગુસ્સો કરવો નહીં, ઇમામે ફરમાવ્યું, અથવા ગુસ્સો કરીને કોઈને દુઃખ દેવું નહીં, કોઈનું દિલ દુખાડવું નહીં. પછી ઇમામે ફરમાવ્યું, ગુસ્સો કરી અને કોઈ અમલદારી કોઈને દુઃખી કરશે તો તે કાફર છે. કલામે ઇમામે મુબીન છે ને, તમે કાઢો, એટલા મોટા મોટા અક્ષરે આવા ખાસ ખાસ કોટેશન બહુ મોટા લેખા છે. ગુસ્સો કરીને કોઈ અમલદારી કોઈને દુઃખી કરશે તો તે કાફર છે. પછી ઇમામે ફરમાવ્યું, અમલદારો રાખવામાં આવ્યા છે તે જમાતને સંભાળવા માટે છે. જમાત કે જે અમારા રૂહાની બચ્ચા છે તેની દુશ્મની જે અમલદાર કરશે તે અમારો દુશ્મન છે. કેવા કેવા ફરમાનો છે. ઘણા એવા મારા જેવા કાચા હોય, કોઈ સીટ માંથી આવી જાય ને પછી મને થાય કે હું છું, બીજું કોઈ નથી, ને કોઈનું બી દિલ તોડી નાખું, કોઈનું બી અપમાન કરી નાખું. કેટલાય સેવાદાર જો બેસી જાય એને માન જોઈ છે, મમ્મીનું ઓનરરી સેવા કરવા વાળાને માન જોઈ છે, ભલે એની પેટ ખાબડવામાં ન આવે, એને એટલી બી રિસ્પેક્ટ નહીં મળે તો સેવાધારી છોડી દેવાનો, સેવા બેસી જવાનો પોતાના ઘરમાં. જો એનું દિલ કડાનું હશે, એનું ઈમાન થોડુંક ઓછું હશે તો સેવાનો રસ્તો બહુ લાંબો છે, ટૂંકો રસ્તો નથી સાહેબ, બહુ લાંબો રસ્તો છે. પીરે બંને બાજુ સાચવી, પીરે જમાતને નથી કામળી અને શક્તિ આપી તો પીરે સાથે સાથે એવી લખ્યું. મુખી કામળિયા એટલે ઇમામના પ્રતિનિધિ, જમાતમાં જે બેસે છે ને મુખી કામળિયા, એ ઇમામની ગાદી છે. અમે અમારા નાના બચ્ચાઓને શીખવાડીએ કે મુખી કામળિયા જે સીટ ઉપર બેઠા હોય છે મૌલાની ગાદી છે. કેટલી શક્તિઓ આપી પીરે, પણ પીરે એવી લખ્યું કે અગર મુખી કામળિયા પોતાની ફરજ ન સમજે તો, સીટમાંથી આવીને બી પોતાની ખરાબ આદતો ન છોડે તો. જ્ઞાનનો પાઠ સાંભળવો છે, હમણાં નથી લખ્યું, પીરે લખ્યું છે જ્ઞાનમાં. એ જી મુખી થઈને ગતમાં એ બેસે અને સૂતક નહીં તાળે, પોતાની અંદર જે બુરાઈઓ છે દૂર નહીં કરે. સૂતક એટલે બુરાઈઓ, નાપાકીઓ. મુખી થઈને ગતમાં એ બેસે, સૂતક નહીં તાળે, પહેલી દાજ સાથેને મારે, આખર નરગે જાવે. જ્ઞાન છે, કબીરનો દોહ કે તુલસીની કવિતા નથી, જ્ઞાનના ચોપડીમાં છે, ઇસ્માઇલિયા એસોસિએશન ફોર ઇન્ડિયાએ છાપી છે. કે મુખીને બી કહી દીધું કે ભાઈ તું મોટો બરાબર છું, પણ એક મુખી તરીકે ઇમામે જે તને જવાબદારી આપી છે તારે એનું ભાન લેવું જોઈએ. તારી અંદર બી કોઈ ખરાબ આદતો તો કાઢી નાખવી જોઈએ, જમાત પર એની સારી છાપ પડવી જોઈએ. અને અગર એમ નથી તો પીર કે છે પહેલી દાજ સાતેને મારે, કયામતના દિવસે પહેલો નંબર એનો આવશે. પહેલી દાજ સાતેને મારે, આખર નરગે જાવે. અમારા ઘરમાં બેલેન્સ રાખવાની બહુ કોશિશ કરવામાં આવી છે, બધા એને પોતાની ફરજનું દાન થાય, એના માટે જ્ઞાનના પાઠો છે, ફરમાનો છે, દોરવણી છે. છતાં બી બનાવો બની જાય છે સાહેબ, ઘણા કાર્યકર્તાઓ બેસી જાય છે. અમે ઇન્ડિયામાં બી જોયું, નથી જોયું એમ નહીં, 25 વર્ષથી જમાતી ફિલ્ડમાં છું, બધું જોતો આવ્યો છું, સારા સારા ઈમાનદારો જોયા, બધું મૂકીને ઘરે બેસી ગયા છે. એવા ઈમાનદાર અડધી રાતે પોતાની જાન આપી દે મોલાનું નામ પડે તો આપણે કે ભાઈ તમે એટલા બધા ઈમાનદાર ને? તો કે નહીં, અમારું દિલ તૂટી ગયું છે, આવશું ખાને તો ખૂણામાં બેસીને યાલી યાલી કરશું ને ચાલ્યા જશું, બસ હવે અમારે કઈ નથી કરવું. કે આવા બનાવો બને છે, આજે ઈમામ ને જરૂર છે કાર્યકર્તાઓની સાચા દિલથી સમયનો ભોગ આપી શકે એવાની. અને હું તો તમને કહીશ કે સેવાના મેદાનમાં ઝંપલાવજો, ભલે ગમે એટલા વિધનો આવે, કારણ કે આ પુલ સિરાત છે, આના ઉપરથી આપણે ચાલવાનું છે. બે દાખલા, સેવાના દાખલા તો ઘણા છે, ઘણા દાખલાઓ દઈ શકાય સેવા કરવા માટે, પણ હું મારા તરફથી કોઈ દાખલો નથી આપતો, કોઈ એવી કિતાબમાંથી દાખલો નથી આપતો જેને કોઈ આથરોએ લખી હોય, પણ ઇમામ સુલતાન મોહમ્મદ શાહે બે દાખલા પોતાની કિતાબમાં આપ્યા છે, તે તમારી પાસે રજૂ કરીશ. મેમોયર્સ ઓફ આગા ખાન ની અંદર ઇમામ સુલતાન મોહમ્મદ શાહ બે જણાની સેવાનો ઉલ્લેખ કરે છે. હું એટલા માટે તમને કહું છું કે તમને ખ્યાલ આવે કે સેવાનો કેટલો મોટો બદલો છે, કેટલી કદર છે ઇમામના ઘરમાં, અને આપણે ઇમામના મોઢા તરફ જ જોઈને કાર્ય કરવાનું છે. મૌલા એક દાખલો આપે છે એક બાઈનો, આગાખાનના સંત સમરણો ગુજરાતી ટ્રાન્સલેશન, પાનું 102, 103 અને 104. એટલા માટે કહું છું કે તમને ગોતવાની જરૂર ન પડે અને જોઈ શકો. મૌલા એક દાખલો આપ્યો, ઇટાલીના ફ્લોરેન્સ શહેરની અંદર એક કરોડપતિ ઘરમાં એક દીકરીનો જન્મ થયો. એની હિસ્ટ્રી તમને બતાવું, પછી મૌલા એનો રેફરન્સ આપે છે. ફ્લોરેન્સ શહેરમાં જન્મી કરોડપતિના ઘરમાં, પણ બચપનથી એના દિલમાં ભાવના હતી કે બીજા માટે કંઈક કરવું, પણ પોતા માટે તો બધા જીવતા હોય, બીજા માટે જે જીવે ને એ ખરેખર જીવવું કહેવાય. એને કહ્યું કે બીજાના માટે આપણે કંઈક કરવું છે, બચપનથી એવી જ ભાવના ને ભાવના લઈને મોટી થઈ. એનો બાપ બહુ પૈસા વાળો હતો, દીકરીના લગ્ન કરાવવા માંગતો હતો કે મારે લગ્ન નથી કરવા, કે મારે આખી જિંદગી અર્પણ કરવી છે મનુષ્ય જાતની સેવા માટે. બાપે ઘણું સમજાવ્યું, પણ એના દિલમાંથી એ ભાવના હટી નહીં, કારણ કે સેવાની ધગસ હતી નહીં. છોટે મોટી થયા પછી એને નક્કી કર્યું કે નર્સ તરીકે કામ કરશે, એક નર્સ તરીકે, અને દરેક બીમારનો સારામાં સારો ઇલાજ કરીને દવા મેળવશે, સારામાં સારો ઇલાજ, ફ્રી સર્વિસ, અને એની આત્માને શાંતિ મળશે એનાથી. અને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં એક નર્સ તરીકે કાર્ય શરૂ કરે છે. હું તમને ઇમામના રેફરન્સ આપીશ. 1820માં એનો જન્મ, આજથી 169 વર્ષ પહેલાની વાત. અને 30 વર્ષની ઉંમરે નર્સ તરીકે કામ કરી રહી હતી. 1856માં ક્રિમિયલ વાર થઈ રશિયાની બોર્ડર ઉપર, ઇન્સાયક્લોપેડિયામાં લખેલું છે. એ લડાઈની અંદર ઘણા માણસો મરી ગયા, બેહિસાબ માણસો મર્યા, બ્લેકઆઉટ થયા લડાઈની અંદર, બેહિસાબ માણસો તડફડતા હોય, ગોલીઓ લાગી હોય, સરકારે કેટલાય ડોક્ટરોની ટુકડીને મોકલી ત્યાં કે જે સિપાહીઓ બચી શકે, જે ઘાયલોને બચાવી શકાય તેને બચાવવાનો પ્રયાસ કરવા. લખે છે કે જે જાતા એ પાછા આવી જતા. એનું કારણ હતું કે જે લોકોને ગોલીઓ લાગી જાય એટલે એને ઠેકાણે ફેંકી દે, જે મરી ગયા એને બી ફેંકી દે, જે જખમી હોય એને બી ફેંકી દે, ઘાયલ થઈ ગયો એને બી ફેંકી દે, એમાંથી મરી જાય એ સડતા હોય, બદબૂ આવતી હોય, એના માંસ ને ઉંદરડા ખાતા હોય, એવી બધી ગલીજ વાતાવરણ કે માણસનું ઉભું રહેવાનું મન ન થાય. શું જઈને સેવા કરે, કોને એવું હોય કે આપણી જાન જોખમમાં નાખવી? જયારે એને ખબર પડી તો આ બાઈએ ખુદ રિક્વેસ્ટ કરી કે હું જવા તૈયાર છું વારના મેદાનમાં, અને લોકોને બચાવવાની કોશિશ કરીશ. એનું નામ તમને કહી દઉં, ફ્લોરેન્સ નાઇટિંગેલ. હિન્દુસ્તાનના બચ્ચાઓને જે ભણાવે છે એમાં ટેક્સ્ટ બુકની અંદર લેસન આવે છે, ફ્લોરેન્સ નાઇટિંગેલ ધ લેડી વિથ ધ લેમ્પ, લેમ્પવાળી લેડી તરીકે એને ઓળખતા હતા બધા. એ ત્યાં ગઈ તો એને જોઈ કે હાલત ઘણી ખરાબ છે, બહુ જ ખરાબ હાલત, બદબૂ આવતી હતી, કોઈ જવાની હિંમત નહોતું કરતું. પોતે ગઈ, એમાંથી મરેલાઓને અલગ કાઢ્યા, માર લાગેલાને અલગ કાઢ્યા, સિરિયસ હોય એને અલગ કાઢ્યા, થોડા ઘાયલ હોય એને અલગ કાઢ્યા, દૂર દૂર સુધી નોખા નોખા રાખ્યા બધાને. અંધારું થઈ જાય લડાઈના મેદાનમાં, બ્લેકઆઉટ થાય, એ બિચારી એક લેમ્પ હાથમાં રાખતી, એટલા માટે એને લેડી વિથ ધ લેમ્પ કહેવામાં આવે છે. અને લેમ્પ લઈ અને આમ ત્રણ ત્રણ મીલ સુધી પડ્યા હોય બીમારોને, તડફડતા રાડો પાડતા હોય, બચાવો બચાવો, ગોળીઓ લાગી હોય, જખમ હોય, ખૂન જતા હોય, એ બધાની સારવાર કરતી, એક એકના પાસે જઈને એને પૂછતી, એને દિલાસો આપતી, એને એની ઘરવાળીઓ યાદ અપાવતી, એના બાલ બચ્ચાઓ યાદ અપાવતી, અને મરવાની અણી ઉપર તો ફરી એના દિલમાં જીવવાની તમન્ના પેદા કરતી. આવી લાગણી ઘણા લોકોને બચાવ્યા, બે હિસાબ લોકોને બચાવ્યા એને. ઘણા મરતા લોકો બચી ગયા એના ઇલાજ અને એની સારવારથી, પણ એમાં એ પોતે બીમાર થઈ ગઈ છે. કારણ કે એનો નિયમ હતો કે આખા દિવસની અંદર જેટલા બી જખમી છે એ બધાને એડ મળવો જોઈએ, કોઈ બાકી ન રહેવું જોઈએ. એના માટે એને રાત દિવસ મહેનત કરવી પડતી, ચાર ચાર મીલ સુધી હાલવું પડતું લેમ્પ લઈને. એમાં પોતે માંદી પડી ગઈ. જયારે માંદી પડી તો કમાન્ડરે નક્કી કર્યું કે એને પાછી મોકલી દેવી, ને તો એ બી બીમાર થઈને મરી જવાની સારવાર કોણ કરશે એની. ત્યારે એને ઓફિસરને કીધું કે મને પાછી નહીં મોકલતા, મારી એક ધારણા છે, મકસદ છે, એક એમ છે કે સેવા કરતા કરતા જાન ચાલી જાય. અને એવી રીતે જોવા સેવા કરતા કરતા અને જખમીઓની સારવાર કરતા કરતા મરી જાય તો મારી આત્માને શાંતિ મળશે, મને પાછી મોકલશો તો મને તકલીફ થશે, મને રહેવા દો, મને સેવા કરવા દો, મારા દિલને ઠંડક મળે છે. કે હું તમારા ઉપર બોજ નહીં બનું, કે ભલે હું તમને એટલી માંદી છેલ્લી ઘડીએ બી એકાદ બે દર્દીને સાજા કરવાની કોશિશ કરીશ, ભલે હું સાજી ન થાઉં. અને એવી રીતે એને સેવા ચાલુ રાખી. કુદરતનો ધણી છે ને, એ તો ના ઇન્સાફી ન જ કરે. એની બીમારી દૂર થઈ ગઈ, ને તંદુરસ્ત થઈ ગઈ, લડાઈ પતી ગઈ. 3 વર્ષ આ લડાઈ ચાલી હતી. બ્રિટિશ સરકારે નક્કી કર્યું કે જેને એટલી બધી ખિદમત કરી છે અને હજારો માણસોને મોતના મોઢામાંથી બહાર કાઢ્યા છે, રાત દિવસ પોતાને અર્પણ કરી દીધા, એની સારામાં સારી આવભગત થવી જોઈએ, સારામાં સારું એને સન્માન મળવું જોઈએ, સારામાં સારી એને ઇજ્જત મળવી જોઈએ, ઠેર ઠેર એને વેલકમ કરવા માટે સગવડતાઓ કરવામાં આવી. એને કીધું કે મને આ માનપાનની જરૂર નથી, હું જે કંઈ પણ કરું છું એ મારી આત્મા માટે કરું છું. લોકો મોહબ્બતથી તૂટી પડતા હતા, એને કીધું કે તમારી મોહબ્બત બરાબર છે કે, પણ મને આ માનપાન ન જોતું. એ બધાની સાથે ન આવી, એકલી આવીને બીજા રસ્તેથી આવી કે ખબર બી ન પડે કોઈને કે ક્યારે આવી ગઈ. કારણ કે આ બધું મારે નથી જોતું, તમારી મોહબ્બત તમારા દિલમાં છે, મેં તો મારા માટે કર્યું છે. એ લોકો કે જેના ભાઈ બચી ગયા હતા લડાઈમાં, એ લોકો કે જેના ધણી બચી ગયા હતા, એ લોકો કે જેના બાપ બચી ગયા હતા લડાઈમાં, એ લોકોએ નક્કી કર્યું કે ફ્લોરેન્સ નાઇટિંગેલના આપણા ઉપર અહેસાનો છે, એ અહેસાન કેમ ચૂકવશું આપણે. બધાએ ભેરા થઈને ડોનેશન જમા કર્યું, 1.5 લાખ પાઉન્ડ, એ જમાનાની વાત છે. અને ઘરે ગયા બે ચાર લીડર જેવા માણસોને કહે છે કે મિસ નાઇટિંગેલ આખી જિંદગી સાદી નહોતી કરી, મિસ નાઇટિંગેલ તમે ઘણું કામ કર્યું છે અમારા માટે, અમારો ધણી તમે બચાવ્યો છે, કોઈ કે અમારો દીકરો તમે બચાવ્યો છે, કોઈ કે અમારો ભાઈ તમે બચાવ્યો છે, અને એ અહેસાન અમે કોઈ દિવસ ભૂલશું નહીં. ફૂલ લઈને ફૂલની પાંખડી અમે તમને આપવા માંગીએ છીએ, જાહેર સભાની અંદર તમારું સન્માન કરીને, હાર તોરા પહેરાવીને, માન સહિત તમને આ થેલી આપવા માંગીએ છીએ. એને કીધું કે મને માન ન જ જોતું, તમે આવ્યા એટલે બસ થઈ ગયું કે તમે કીધું એટલે માન આપ્યા બરાબર છે, તો કે ના અમારી ઈચ્છા છે. એમાંથી ઘણી બાઈઓ તો રોવા લાગી કે જો તમે ન હો તો અમે વિધવા થઈ ગયા હોત. તો પછી તમારી ઈચ્છા તો કે તમે આ ઇનામનો સ્વીકાર કરો. ઠીક છે કે ડેટ નક્કી થઈ, દિવસ નક્કી થયો, અને થેલી દેવા માટે એને જયારે આપવામાં આવી તો એને જાહેર કર્યું કે 8.5 લાખ પાઉન્ડ ની રકમ લંડનના સેન્ટ થોમસ હોસ્પિટલને ભેટ આપું છું. એ મકસદ સહિત કે કોઈ પણ ગરીબ પૈસાના અભાવે ઇલાજ વગર ન રહી જાય. મતલબ તમને કહું છું કે એનો મકસદ જ સેવા, જિંદગીનો ધ્યેય સેવા, અને કોઈ જાતનું પછી એમાં સેલ્ફીશ પણ નહીં. બસ કરતા જાઓ પોતાના રસ્તા ઉપર કાર્ય. બુઢી થઈ ગઈ, સાવ રિટાયર થઈ ગઈ, 78 વર્ષની ઉંમર, 1898 ની સન, 1820માં જન્મ. અને જયારે ઝયુ થઈ ગઈ ને આખી જિંદગી ઘણું કામ કરેલ, રિટાયર થયા પછી બી કામ કરતી હતી. પછી એના હાથ પગ જવાબ દઈ ગયા, દુનિયામાં ને બે પગે માજૂર થઈ ગઈ, ચાલી શકે ને વ્હીલ ચેર ઉપર બેસવું પડે એવી પોઝિશન આવી ગઈ. લંડનના પાર્ક લેનમાં એનું મકાન હતું. કોણ લખે છે ખબર છે? 48માં જોમાનો ધણી સુલતાન મોહમ્મદ લખે છે. લંડનના પાર્ક લેનમાં એનું મકાન હતું ને એક સોફો ને એક ખાટલું ને અમુક ફર્નિચરનું ઇમામે વર્ણન કર્યું છે. બ્રિટિશ સરકાર તરફથી બે ખિદમતગાર આપવામાં આવ્યા હતા, એમાં એક બાઈ બી હતી એની સેવા કરવા માટે. મોટા મોટા ડોક્ટરો એની પાસે આવતા, એનું નોલેજ ઘણું હતું ને એક્સપિરિયન્સ ઘણો હતો. તો સારા સારા નવા ડોક્ટરો ડિગ્રી લઈને પોતાનો ચાર્જ સંભાલે ને તેને મળવા આવતા, દુઆ લેવા આવતા ને કહેતા કે અમને થોડી ગાઈડ કરો. એક બે એક બે ડોક્ટરો આવતા જોઈએ એની પાસે સલાહ સૂચના માટે. 78 વર્ષની આ પાહીજ બાઈ, અને એક વખત એના દરવાજા ઉપર કોઈ નોક કર્યું, દરવાજો ખટખટાવ્યો, નોકરાણીએ દરવાજો ખોલ્યો, એક નવો જ માણસ આવ્યો હતો મળવા માટે, 21 વર્ષનો એક યુવાન. એ દાસીને તાજ્યું થયું કે ડાક્ટરો તો આવતા હતા પણ આ તો કોઈ નવો જ છે. કે તો કે તમને કોને મળવું છે? તો કે મિસ નાઇટિંગેલ ને મળવું છે, ઘરમાં છે. મિસ નાઇટિંગેલ છે, તમારો અપોઇન્ટમેન્ટ છે? તો કે ના, અપોઇન્ટમેન્ટ નથી પણ હું એને મળવા માંગુ છું. તમે એને પૂછી લ્યો, જો એ ટાઈમ આપે તો મુલાકાત કરીશ. તો એ પૂછે છે કે તમારું નામ શું કહું, તમે કોણ છો? તો કે મિસ નાઇટિંગેલ ને કહેજો કે ઈરાનનો સહિઝાદો આગા ખાન મળવા માંગે છે. ધણી સલામત દાતા સુલતાન મોહમ્મદ શાહ 1898માં પોતાના મેમોર્સમાં લખે છે કે હું લંડનમાં ગયો અને મિસ નાઇટિંગેલના ઘરે ગયો એને મળવા માટે. 21 વર્ષના ઇમામ અને 78 વર્ષની એ બુઢી બાઈ જઈ. મોલા ને અપોઇન્ટમેન્ટ મળ્યો, મોલા ગયા ઘરમાં બેઠા. મોલા એને પૂછે છે, મિસ નાઇટિંગેલ તમે ઘણી ખિદમત કરી છે, ઘણા લોકોના તમે ઇલાજ કર્યા છે, તમને જે જે એક્સપિરિયન્સો મળ્યા હોય ને મને બતાવો, મને સાંભળવા જ. આપણો ધણી એને કહે છે, 1 કલાક 2 કલાક સુધી વાતો થઈ. મોલાને લાગ્યું કે મિસ નાઇટિંગેલ થાકી ગયા છે. મોલાએ જવા માટે રજા માંગી. ધણી સલામત કહે છે કે મિસ નાઇટિંગેલ હું જાઉં છું, તમને કાલે ટાઈમ છે? કોણ પૂછે છે? 14 બ્રહ્માંડનો ધણી ઇસ્માઇલીઓનો મોલા પૂછે છે કે તમને કાલે ટાઈમ છે? જો કાલે ટાઈમ હોય તો હું પાછો મળવા માટે આવું. આ મેમોર્સમાં લખ્યું છે, કોઈ ભગતે કીધું હું તમને દાખલા આપું મુજીજાને, એવી વાત નથી સાહેબ. ઇમામ પોતે પોતાના હાથે લખે છે, વાંચજો તમે. હું તમને મળવા આવું મિસ નાઇટિંગેલ, જો તમે કાલે મને ટાઈમ આપી શકતા હો તો. સામે ચાલીને પૂછે છે, આજે અમે સાર કરીમને કહી તો બાપા કે તમને ટાઈમ નથી. ગુજરાત આવ્યું છે માલિક, હૈદરાબાદ ની નાગપુર તરફ આવી જાય તો કે ટાઈમ નથી. નવા સામે ચાલીને કહે છે કે મિસ નાઇટિંગેલ કાલે આવું, તમને ટાઈમ છે? બીજે દિવસે રજા મળી કે આવી શકું છું. મોલા બીજે દિવસે બી ગયા. બીજે દિવસે વાતો ચિત્તો થઈ. બોલાય પાછું કીધું કે હું આવતીકાલે પાછો મળવા હું લંડનમાં રોકાણો છું, જો તમે કહેતા હો તો હું પાછો આવીશ. પછી વાતો ચાલવા જ લાગી. નાઇટિંગેલ પોતાનો એક્સપિરિયન્સ બતાવતી જાય ને કેવી રીતે પોતાની જિંદગીને દાવ પર લગાડીને પણ બીજાની ખિદમત કરી છે. આ બધા વર્ણનો આવતા હતા. એક વખત આપણા ધણી સલામત દાતા રોવા થઈ ગયા સાંભળતા સાંભળતા, મિસ નાઇટિંગેલ મારી એક રિક્વેસ્ટ છે. અમારો ઇમામ કે છે, મિસ નાઇટિંગેલ મારી એક રિક્વેસ્ટ છે કે એ પૂછે છે. શું રિક્વેસ્ટ છે હિઝ હાઈનેસ? મારી ઈચ્છા થાય છે કે હું તમારો મિત્ર બની જાઉં, તમે મને મિત્ર બનાવશો? ઇમામ એને પૂછે છે કે મારા દિલમાં એવી ઈચ્છા થાય છે કે હું મિસ નાઇટિંગેલ નું દોસ્ત બનું. 78 વર્ષના નાઇટિંગેલ, 21 વર્ષનો સુલતાન મોહમ્મદ એના સાથે દોસ્તીની વાત કરે છે કે તમે મારા મિત્ર બનશો, મારી ઈચ્છા થાય છે, જો તમને સ્વીકાર હોય તો મારો હાથ આગળ છે. ધણી સલામત કે છે, મારો હાથ આગળ છે મિસ નાઇટિંગેલ, જો તમને લાગે કે તમે મને મિત્ર બનાવવા તૈયાર છો તો હું પહેલેથી તૈયાર છું. માફ કીધી કે મિસ નાઇટિંગેલે કબૂલ કર્યું મિત્ર થવાનું. પછી તો હું રોજ એના ઘરે જવા લાગ્યો. અમે આજે વાંચ્યું ને સેન્ટેન્સ કે મા બાપે કીધું કે હું મિત્ર બનવા માંગુ છું, દોસ્ત બનવા માંગુ છું, તો ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબનું એક ફરમાન યાદ આવ્યું જે ઇન્ડિયાની અંદર મુંબઈમાં આપે ફરમાવ્યું, કલામે ઇમામે મુબીનના પહેલા ભાગમાં છે. મોલાએ ફરમાવ્યું કે એક વખત ફરમાનની ચોપડીમાં છે, સફાન ઇબ્ને અક્કલ નામનો માણસ મૌલા મુર્તઝાની પાસે આવ્યો. આ ફરમાન કહું છું તમને. અને આવીને કહે છે કે યા અમીરુલ મુમિનીન, મેં ઘણા ગુના કર્યા છે, મારાથી ગુના થઈ ગયા છે, અને તમે મને ગુનાની સજા કરો. ઇમામ પોતાના ફરમાનમાં કહે છે. પછી કહે છે કે મૌલા અલીએ તે શખ્સને સવાલ પૂછ્યો કે તે કેવો ગુનો કર્યો છે, પહેલે કઈ સંભળાવો પછી સજા થશે. પછી મૌલાએ ફરમાવ્યું કે તે શખ્સે પોતાનો ગુનો કઈ સંભળાવ્યો. મૌલા અલીએ તેને ફરમાવ્યું કે તેવો ગુનો કર્યો છે કે તને મોતની સજા થવી જોઈએ, મોતની સજા થવી જોઈએ. હવે તું બતાવ કે તને કેવી રીતે મારી નાખવું, દીવારમાં ચડીને મારવો, આગમાં બારીને મારવો, કે પછી તલવારથી તારું માથું કાપી નાખવું? ત્રણમાંથી તને કઈ સજા મંજૂર છે? તો કે તેને રિક્વેસ્ટ કરી કે માલિક મને આગમાં બાળો. ઇમામ ફરમાવે છે કે મૌલા મુતઝાલીએ અમાર ઇબ્ને યાસીરને બોલાવ્યો અને કીધું કે જાઓ કુફા શહેરમાં ઢંઢેરો પીટાવી દો કે મૌલા પોતાના એક મિત્ર અમાર પોતાના એક મિત્રને સફાન ઇબ્ને અક્કલને એને જે ગુનો કર્યો છે એના માટે આગમાં બાળશે. લાકડા જમા કરવામાં આવ્યા, ઇમામનું ફરમાન લાંબુ છે, લાકડા જમા કરવામાં આવ્યા અને બીજી રીતે પબ્લિક પૂરી જમા થઈને એને આગમાં નાખવામાં આવ્યો. જયારે એને આગમાં નાખી રહ્યા હતા ત્યારે ઇમામ ફરમાવે છે કે બીજા લોકો ટીકા કરતા હતા અને કહેતા હતા કે અલી તો ફરમાવતા હતા કે મારા દોસ્ત ઉપર આગ અસર નથી કરતી, આજે અલીનો દોસ્ત આગમાં બળી જાય પછી આપણે અલીને પૂછશું કે તારો દોસ્ત કેમ બળી ગયો, તું તો કહેતો હતો કે એના ઉપર આગ અસર નથી કરતી. મોલા ફરમાવે છે કે આગમાં નાખ્યો, આગ પૂરી જોરથી ભડકી અને પછી બુજાઈ ગઈ, પણ તે શખ્સ સલામત રહ્યો, આગે તેને જરા પણ અસર કરી નહીં. પછી ઇમામ ફરમાવે છે કે તમે પણ મૌલા મુર્તઝાલીના દોસ્ત છો તો ઇન્શાલ્લાહ આગ તમને પણ અસર નહીં કરે. મારો કહેવાનો મતલબ સમજો કે ઇમામના જે દોસ્ત હોય છે એને આગ નથી અસર કરતી, ઇમામના દોસ્તને. તો આ તો ઇમામ પોતે જ એને દોસ્ત બનાવે છે કે મિસ નાઇટિંગેલ મારી મિત્ર બની જા, કે શા માટે આગથી બચાવવા માટે મિસ નાઇટિંગેલ મારા મિત્ર બનો. કે પછી ઇમામે ન્યા સુધી લખ્યું કે એ જમાનાનો મોટામાં મોટો પત્રકાર, એને ખબર પડી કે ઈરાનનો શહેજાદો આગા ખાન વારંવાર મિસ નાઇટિંગેલના ઘરે જાય છે, એનું કારણ શું છે? પોતે ઇમામ લખે છે, લિટન સ્ટ્રેચી ઇમામ એનું નામ આપ્યું પોતાના મેમોઇર્સમાં, બહુ મોટો પત્રકાર હતો. એને પુસ્તક બહાર પાડી કે છે ધ એમિનન્ટ વિક્ટોરિયન્સ, અને વિક્ટોરિયા યુગની મહાન હસ્તીઓ, એમાં એને મારું નામ છાપ્યું કે ઈરાનનો શહેજાદો મિસ નાઇટિંગેલને શા માટે મળવા જતો હશે, એ બુઢ્ઢી અપાહિજ બાઈને 21 વર્ષનો જવાન વારંવાર મળે છે. પછી માફ કે મેં એને જવાબ દીધો કે હા હું એને માનું છું, કારણ કે મિસ નાઇટિંગલ મારી મિત્ર છે અને જ્યારે બી લંડન આવીશ ત્યારે હું એની મુલાકાત કરીશ, મને એમાં જરાય વાંધા જેવું નથી લાગતું. કેટલી બધી સેવા એની કે ઇમામેના ઘરે જાય છે અને મળે છે અને લોકોનો સામનો કરે છે. પીરે જ્ઞાનમાં લખ્યું કે આસાનજી હસન કબીરજી લખે છે, વધાયું તણા એવા ફલ પામો પામો તે ગુર્નર ને હાથ, નદી ચલકર આંગણે આવે તંદન રિકીતર અવતાર કે. એવા કામ કરીને બતાવો ને કે મુબારકીઓ વધાયો એટલે મુબારકીઓ, કે તને મુબારકીઓ આપવામાં આવે કે ધણી, મુબારકીઓ વધાયો એટલે મુબારકીઓ, કે તને મુબારકીઓ આપવામાં આવે કે ધણી ચાલીને તારા ઘરે આવે, ધણી ચાલીને તારા ઘરે આવે એવું કરીને બતાવું કે તું વધાવ્યું તણા એવા ફળ પામો પામો તે દુર્નર ને હાથ, નદી ચલકર આંગણે આવે દંદન રિકીસર અવતાર, તારા દવતાર ને ધન્ય છે કે. કરી બતાવ એવી રીતે કે પોતાના મેમોરિયલમાં એના વખાણ લખતા લખતા પછી જેમ એક ઇસ્માઈલી મરી જાય એની દુઆ રાખવામાં આવે અને જમાતના મુખી કામડિયા એના રૂ માટે દુઆ કરે એમ ધણી સલામત સુલતાન મોહમ્મદ શાહે દુઆ ગુજારી. કેટલો મોટો લાવો કહેવાય. ઇમામ લખે છે કે હું એવી પ્રાર્થના કરું છું આ દાખલો આપીને, હું કારણ કે 1910 માં મિસ નાઇટિંગલ મરી ગયા. ઇમામ હવાલો આપે છે એનો, પછી લખે છે કે હું એવી પ્રાર્થના કરું છું કે અલ્લાહ પ્રત્યેની સાચી શ્રદ્ધા રાખનાર, પછી ભલે તે યહૂદી ખ્રિસ્તી બૌદ્ધ કે બ્રાહ્મણ હોય, જે ભલું કરવા ઈચ્છતા હોય ને બુરાઈઓથી દૂર રહેતા હોય, જે નમ્ર અને દયાળુ હોય, તે સઘળા સ્વર્ગમાં ભેરા થાય, સઘળાને છેવટની શાંતિ અર્પવામાં આવે, એને સલામતી આપવામાં આવે, શાંતિ આપવામાં આવે, બધા સ્વર્ગમાં મળે, એને માફી દેવામાં આવે. ઇમામ કે છે મારી દુઆ છે. અને 1923 એના 13 વર્ષ પછી ઇમામ મુંબઈ આવ્યા, રિક્રિએશન ક્લબની મુલાકાત લીધી. ઇમામે ફરમાવ્યું કે આજે હું તમને એક ફરમાન કરવા માંગુ છું. ફરમાનની શરૂઆત ઇમામે કરી, ટુડે આઈ વિલ ગીવ યુ એ સિમ્પલ મોટો, આજે હું તમને એક નાનકડો મુદ્રા લેખ આપું છું. પછી ઇમામે કહ્યું, દેટ ઇઝ વર્ક નો વર્ડ્સ, વાતો નહીં કાર્ય કરો. પછી ઇમામ ફરમાવે છે, લેબર ફોર ધી વેલફેર ઓફ ધી અધર્સ ઇઝ ધ બેસ્ટ વે ઓફ ઇમ્પ્રુવિંગ વન સેલ્ફ. બીજાઓના લાભ અર્થે કાર્ય કરવું, કોના માટે? બીજાઓના ભલા માટે, એટલે કે સેવા. બીજાઓના લાભ અર્થે કાર્ય કરવું એ જ આત્મ ઉન્નતિનો ખરો માર્ગ છે. બીકોઝ ધેર રિઝલ્ટ આર શ્યોર એન્ડ સર્ટેન, બાબા કે તેના પરિણામો ચોક્કસ અને ખાતરીપૂર્ણ છે. બટ યુ વર્ક ફોર યુઅર સેલ્ફ, પરંતુ જો તમે તમારા પોતાના જ સ્વાર્થ માટે કાર્ય કરશો, ઇમામે ફરમાવ્યું, તમે કદી પણ સુખી થશો નહીં, તમે કદી પણ સુખી થશો નહીં. ધીસ ઇઝ નોટ એ ન્યૂ આઈડિયા, બટ ઇટ આઉટકમ્સ ઓફ ધ એક્સપિરિયન્સ ઓફ થાઉઝન્ડ યર્સ ઓફ હિસ્ટ્રી. આ કઈ નવીન વિચારો નથી ઇમામે ફરમાવ્યું, પરંતુ હજારો વર્ષોના ઐતિહાસિક અનુભવથી બહાર આવેલા છે કે જે બીજાના માટે કામ કરે છે એ પોતાની આત્માની ઉન્નતિ કરી જાય છે, ને જે પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, ઇમામે ફરમાવ્યું, કદી પણ સુખી થતો નથી. સુખી એટલે તમે એમ નહીં સમજતા કે પૈસા છે એટલે સુખી છે, નહીં, દરેક જાતનું સુખ હોવું જોઈએ, અને સુખ નથી મળતું એને, એ સુખ નથી મળતું. કારણ ઇમામે કીધું, જે પોતાના સ્વાર્થ માટે કાર્ય કરે છે કદી પણ સુખી થતો નથી. આ પોતા ઇમામે લખ્યું, ઇમામને એટલું બધું એના ઉપર એટલી બધી છાપ પડી તે નાઇટિંગેલના કાર્યથી, તો ઇમામે પોતે એના બારામાં લખ્યું ને એના માટે દુઆ માંગી. ઇન્ડિયાની જમાતને હું ફરમાન કર્યું. અને એક બીજો દાખલો ઇમામ આપે છે એની સાથે જ પોતાના મેમોઆર્સની અંદર, એક દાખલો હું તમને સહેનશા 7માં એડવર્ડ નું આપું છું. બોલો, ફરમાવે છે કે સહેનશા ઝઈફ હતા ને હું જવાન હતો, એવી જ રીતે ડિફરન્સ હતો. અને સહેનશા 1910 ગુજરી ગયા, મે મહિનામાં 7માં એડવર્ડ. મારે ફરમાવ્યું કે એટલા માટે સહેનશાના કાર્યોની મારા ઉપર છાપ છે કે સહેનશા બહુ નમ્ર, બહુ દયાળુ. અને મામે ફરમાવ્યું કે હું એક શબ્દમાં જો એના વખાણ કરું એમ કયો તો એ પરગજુ હતા. પરગજુ એટલે બીજાનું ભલું કરવા વાળા. મોલાએ ફરમાવ્યું કે સહેનશા રોજ સાંજના દવાખાનામાં જતા, હાથમાં બાસ્કેટ લઈએ ફલોની, તાજા ફલો બધા. બ્રિટિશ સહેનશા દવાખાનામાં જઈ અને બીમારોને પૂછે
તમારું સારવાર થઈ, ડાક્ટર આવ્યા હતા, તપાસ્યા, શું કીધું, તમે ખાધું છે, અલ્યો આ ફળ ખાઓ, તાજા ફળ છે, એના પથારી ઉપર બેસે કે બોલા કે હું બહુ ઇમ્પ્રેસ થયો તો સાયન્સ, એવડો મોટો સાયન્સ, એને શું જરૂરત ત્યાં કરવાની, દવાખાનામાં જઈને ગરીબ માણસો પાસે રોજ ફ્રૂટ લઈ જાય ને બેસે અને એને ખવડાવે ને રાજી થાય કે. મોલાએ ફરમાવ્યું કે એક વખત હું સાયન્સા પાસે બેઠો હતો તો મને પૂછે છે સાયન્સા, હિઝ હાઈનેસ, તમારા ઇન્ડિયામાં જે ત્યારે બ્રિટિશ રૂલ હતું ઇન્ડિયા ઉપર, ઇન્ડિયામાં દવાખાનાઓમાં દર્દીઓની સારવાર બરાબર થાય છે, ડાક્ટરો બરાબર ધ્યાન આપે છે, ગરીબને બરાબર રાહત મળે છે? તો મોલાએ ફરમાવ્યું કે મેં કીધું કે ખાસ કરીને જો કલકત્તામાં મેં દવાખાનું જોયું છે ત્યાં બરાબર સારવાર નથી મળતી, પૂરતી દવાઓનો અભાવ હોય છે, દવાઓ બી પૂરતી નથી હોતી. સંસાર એકદમ જાણે કેમ નારાજ થઈ ગયા હોય એ વિચારમાં પડી ગયા અને પછી કહે છે કે હું મારા પ્રિન્સ ઓફ વેલ્સને હમણાં જ ઇન્ડિયા મોકલાવું છું કે તરત જ તપાસ કરે અને જેવી ખામીઓ હોય એ દૂર કરે. મોલા કે હજી તો વાત થઈ રહી હતી કે સંસારે હુકમ છોડ્યો કે એનો ફરજન તરતે તરત ઇન્ડિયા જઈને તપાસ કરે. એટલી બધી લાગણી હતી કે જેના દિલમાં એક વખત સંસારની આંખમાં આંસુ આવી ગયા. મોલાકીએ એને કીધું કે હિઝ હાઈનેસ, મને બહુ દુઃખ થાય છે જયારે હું છાપાઓમાં વાંચું છું કે ફલાણો માણસ કેન્સરથી મરી ગયો. મોઆપે કીધું કે એનો કોઈ ઇલાજ બી નથી ને? તો સંસા કહે છે કે મેં ડાક્ટરોને એના માટે ઉત્તેજન આપ્યું છે કે તમે એનો કોઈ ઇલાજ શોધી કાઢો, તમે રિસર્ચ કરો. પછી સંસા જજબાતમાં આવ્યા. ઇમામ કહે છે ને મને કહે છે હિઝ હાઈનેસ, મારી હયાતી સુધીમાં અગર કોઈ ડોક્ટર કેન્સરનો ઇલાજ ગોતી બતાવશે તો લંડનના દરેક ચોકમાં હું એના પૂતલા બેસાડીશ. મોલાએ ઘણા વખાણ કર્યા સહેનશાના અને સહેનશા જયારે મરી ગયા 1910 મે મહિનામાં, મોલા ઇન્ડિયામાં હતા. મોલાને ખબર પડી કે 7 એડવર્ડ દુનિયા છોડી ગયા છે. ઇમામ સીધા રવાના થયા યુરોપ તરફ. એના જનાઝ એની આખરી ક્રિયા હતી ને, સહેનશાની આખરી ક્રિયામાં સુલતાન મોહમ્મદ એના જનાઝાની સાથે હતા. ધણી પોતે ભાગ લે છે, ધણી પોતે દુઆઓમાં સામેલ છે. છેલ્લી ક્રિયા બતાવી ઇમામે અને હિન્દુસ્તાનની જમાતો ઉપર તાર મોકલ્યો. તમે નુરમુદ્દીન વાંચજો, એમાં મેન્શન કરેલું છે. નુરમુદ્દીન બી ઇસ્માઇલિયા એસોસિએશન ફોર ઇન્ડિયાનું પ્રકાશન છે. જમાતોમાં તાર મોકલાવ્યો કે મારા મિત્ર સહેનશા, એ બી મિત્ર હતા, મારા મિત્ર સહેનશા ગુજરી ગયા છે, તેના રૂહની શાંતિ માટે દરેક જમાત ખાનાઓમાં 3 સુધી દુઆ ગુજારવામાં આવે એક નોન ઇસ્માઇલી માટે. હું તમને એટલા માટે કહું છું, જો તમને કોઈ બીજા દાખલા કે ફલાણા ભાઈએ કીધું હું કેરળામાં ગયો ને ફલાણા ભાઈ બોલ્યા ને, તો એનો કોઈ મિનિંગ નથી. હું તમને એવી વાત કહું છું કે તમે વાંચી શકો એની અંદરથી જે ઇમામ લખે છે, એ તો ખલાસ થઈ ગયું ને. દરેક જમાતખાનાની અંદર હિન્દુસ્તાનમાં 600-800 જમાતખાના નાના મોટા મળીને, એ ત્યારે પાકિસ્તાન બી સાથે જતું, દરેક જમાતખાનાની અંદર 3 સુધી સહેનશાના હકમાં દુઆ ગુજારી કરવામાં આવે. એક ઇસ્માઇલી મરી જાય તો એક જમાતખાનામાં દુઆ મંગાતી હશે, સગાવાલા મેજલ મૂકે તો કદાચ કોઈ બીજા જમાતખાનામાં દુઆ મંગાતી હશે, દુનિયાભરના જમાતખાનામાં દુઆ મંગાવી હોય એવું તમને યાદ છે? એક નોન ઇસ્માઇલી માટે મંગાય છે, કારણ કે એના કાર્યો બી એવા હતા. હું તમને સેવાનું ઇમ્પોર્ટન્સ બતાવવા માંગુ છું. 3 સુધી દુઆ માંગવામાં આવી તેના હકમાં, જમાતો ચિકાર હાજરી આપતી કારણ કે ઇમામનો તાર આવ્યો હતો. ત્યાર તેનાથી બી ઇમામને સંતોષ નહીં થયો હોય તો ઇમામે લંડન ની અંદર બધા મુસ્લિમોના સામે એલાન કર્યું, મુસ્લિમોને જમા કર્યા, સહેનશાના કાર્યોને બિરદાવ્યા. અને ઇમામે ફરમાવ્યું કે સહેનશાએ ઘણું કામ કર્યું છે, એની યાદ તાજી રાખવા માટે આપણે બી કંઈક કરવાનું છે. પછી ઇમામે ફરમાવ્યું કે મારો વિચાર એવો થાય છે કે લંડન ની અંદર સહેનશાની યાદમાં એક મસ્જિદ બાંધવામાં આવે. 1910 વાત છે, આજથી 79 પહેલાની વાત. એક મસ્જિદ બાંધવામાં આવે લંડન ની અંદર અને એ મસ્જિદ ની અંદર મુસ્લિમો નમાઝ પડે અને જ્યાં સુધી એ મસ્જિદ બાકી રહીએ ત્યાં સુધી એ નમાઝીઓનો સવાબ સહેનશાની આત્માને મળતો રહીએ એ મારી ઈચ્છા છે. મુસ્લિમોએ કબૂલ કર્યું કે જો આપની ઈચ્છા હોય તો અમે બી તૈયાર છીએ. મોલાએ ફરમાવ્યું કે એના માટે હું 75,000 ઇન્ફોર્મેશન આપું છું. સૌ પ્રથમ ઇમામે શરૂઆત કરી, મસ્જિદ આપણે બાંધવી છે શહેનશાના રૂના સવા પરથી. ઇમામે મસ્જિદ બંધાવી કે એના આત્માને શાંતિ મળતી રહીએ અને મુસ્લિમો એમાં નમાઝ પડતા રહીએ. મુસલમાનોને બી દુઆ માંગવા લગાડ્યા અને ઇસ્માઈલીઓને ત્રણ દિવસની દુઆ માંગવાનું કીધું, એક એવા માણસ માટે કે જે ઇસ્માઈલી નહીં હતો, એના અમાલ એટલા ઊંચા હતા, એની સેવા એટલી મહાન હતી. સેવા તો કરવાની જ મમ્મીનો, કારણ કે ઇમામ રાજી છે, સેવાનો બદલો આપવાનો જ છે, તકલીફો સહન કરીને બી સેવા કરજો જ. લોકોએ તો ઇમામને બી નથી મૂક્યા. કલામે ઇમામે મુબીનમાં ફરમાનમાં છે, એક ભાઈએ મૌલાને અરજ કરી, ફરમાનની કિતાબમાં લખ્યું છે, એક ભાઈએ મૌલાને અરજ કરી કે ખુદાવીન, ઘણા બેઈમાન માણસો તમને ખરાબ બોલે છે. ઇમામને બી ખરાબ બોલવા વાળા છે મુબીનો, મૌલાનો વાંક કાઢવા વાળા બી છે, મૌલાની ભૂલો કાઢવા વાળા બી છે, મૌલાના બારામાં જેવું તેવું બોલવા વાળા બી છે. ઇમામને સામે કહે છે ફરમાનની બુકમાં કે ખુદાની, ઘણા બેઈમાન માણસો તમને ખરાબ બોલે છે. પછી જજબાતમાં જાણે કેમ કે મોલા એને સજા કેમ નથી થતી. ત્યારે ઇમામે ફરમાવ્યું કે અમને જે ખરાબ બોલે છે એને તરત જ સજા નથી થતી, આસ્તે આસ્તે સજા થાય છે. પહેલે તો અમને જે ખરાબ બોલે છે તે ખૂબ આગળ વધે છે, ઇમામે ફરમાવ્યું, ખૂબ આગળ વધે છે. પછી આહિસ્તા આહિસ્તા પૈસો ખૂટે છે. પછી ઇમામે ફરમાવ્યું એની ઓલાદ બચવા પામતી નથી. કા ઇમામે ફરમાવ્યું ઓલાદ મુદ્દે થતી નથી અને ખરાબમાં ખરાબ હાલતે પહોંચે છે. પછી ઇમામે ફરમાવ્યું આલે રસૂલ ને ખરાબ બોલનાર પોતાના ફૈઝ ઉપર પહોંચે છે. પીર તાજદીન પીરના માટે બી એવું જ થયું. બહુ ઈમાનદાર પીર તાજદીન, હસન કબીરદીન ના સગા ભાઈ, જમાતના ભલા માટે ઈરાન જવા તૈયાર થયા, જમાતના પ્રોબ્લેમો ઈરાન લઈ જવા તૈયાર થયા કે મૌલા પાસે રજૂઆત કરીશ, મૌલા દુઆઓ દેશે ને જમાતની તરક્કી થશે. જયારે જઈ રહ્યા હતા તો જમાતોએ કીધું કે પીર મા બાપ, બાપાની મુલાકાતે જાઓ છો ને? તો કે હા, અમે તમને કઈક ભેટ આપવા માંગીએ છીએ. આપો છીએ કપડાની એક જોડી જમાત તરફથી છે, ઇમામને આપી દેજો, આ લઈ જાઓ, કેજો કે અમે આપી છે, જમાતે આપી છે મૌલાને. પીર મા બાપ ચાલી ચાલીને 9 મહિને પહોંચ્યા ઈરાન, ઇમામની મુલાકાત કરી, મા બાપે દુઆશીસો આપી, જમાતના પ્રોબ્લેમ જાણ્યા, જમાત માટે તાલીકા આપ્યા. પછી પીરે કીધું ખુદાવીન, જમાત બહુ મોકતીલી છે અને તારા માટે આ ભેટ મોકલાવી છે, આ કપડાં તું પહેર એમ જમાતની ઈચ્છા છે. મૌલાએ લઈ લીધા, કબૂલ ફરમાવ્યા, જમાતને દુઆઓ આપી. પીર ઉભા થઈને જવા લાગ્યા તો મા બાપ કે છે તાજદીન, ઇન્ડિયા વાપસ જતા? તો કે ખુદાવીન હા. તારી પાસે બીજા કપડા છે? ખુદાવીન મારા પૂરતું છે બધું નહીં, કે આ કપડા બી હું તને ભેટ આપું છું, લઈ જા, તું પહેર છે. જે કપડા જમાતે ઇમામને મોકલાવ્યા હતા ઇમામે કબૂલ કરીને પીરને કીધું કે આ તું પહેર કે બસ તું પહેર છે. કે પીર મા બાપે કીધું આમીન ખુદાવીન, કપડા લઈ લીધા. પરંતુ એટલા સરસ કપડા કે જે ઇમામ આપે, ઇમામ આપે એટલે ખલાસ નહીં, તો બરકતી કપડા થઈ ગયા. આપણે ક્યારેક ક્યારેક વાર તહેવારે પહેરતું એટલે યાદી રહી જાય છીએ. પીરે કપડા લઈને ઇન્ડિયા આવ્યા, જમાતને બધા સંદેશાઓ આપ્યા, જમાતમાં પધાર્યા, જમાતખાને આવ્યા, કપડા પહેર્યા ઓલા જે જમાતે આપ્યા હતા. જમાતના હર જમાતમાં 2-4 જણા એવા હોય છે, સારું ઓછું જોવે, ખરાબ વધારે જોવે. કોકે કીધું કે જોયું પીર મા બાપે દૂરો કરી લીધો, કીએ ઇમામને આપવાની બદલે પોતે રાખી લીધા. કીએ પીર મા બાપે કપડા રાખી લીધા, બાપાને ના આપ્યા. કીએ આપણે થોડી ઈરાન પૂછવા જવાના છીએ, આ બધું ઠોકાઠોક કર્યું છે. કીએ હવે બીજાએ કીધું બરાબર, કીએ રાખી લીધા. કીએ જમાતમાં વાત ચાલી કે પીર મા બાપે બેઈમાની કરી છે, આપણે જે ઇમામને કપડા મોકલ્યા હતા એ પોતે રાખી લીધા, ઇમામને આપ્યા નહીં, વિશ્વાસ ઘાત કર્યો છે. કે ચર્ચાઓ થઈ ને, ચર્ચાઓ થવા લાગી અને પીરના કાને કોઈ મુરીદે કીધું કે ખુદા યા પીર મા બાપ, તમારા બારામાં આવી વાત થાય છે? પીરે કીધું મારા બારામાં લોકો એમ કે છે કે મેં વિશ્વાસઘાત કર્યો ને કપડા રાખી લીધા, ઇમામને આપ્યા નહીં? તો કે આ પીર મા બાપ, વાતો આ પ્રમાણે થાય છે. એટલો બધો શોક લાગ્યો, બહુ સેન્સિટિવ હતા પીર મા બાપ, બહુ બહુ સેન્સિટિવ હતો. એને થયું કે મેં જમાત માટે 18 મહિનાની મુસાફરી કરી, જમાત માટે હું ગિનાનો રચું, જમાત માટે હું કાર્ય કરું, અને જમાત મને આટલો નીચો સમજે, આવી વાતો કરે છે મારા માટે. તો કે હા, બે હાથ ઊંચા કરીને કે યા ખુદાયા, આ જમાત ઉપર પીર બનાવવા કરતા તું મને મારી ના ખુદા, હું મરી જવા તૈયાર છું, પણ આ કડવા વેણ મારી છાતી ચીરી નાખે છે, મારાથી સહન નથી થતા. આ કડવા વેણ હું સહન નહીં કરું, મને મારી ના ખુદા. એ જ ટાઈમ એનું જીવ નીકળી ગયો. હસન કબીરદીન ના દીકરા સૈયદ ઇમામ શાહ, જે પીર તાજદીન ના ભત્રીજા થાય, પોતાના જ્ઞાનમાં લખે છે કે હોજીરે ભાઈ રે, કાકા તાજદીને નિંદા જો સાંભળી, ભર જોબનમાં પ્રાણ તજ્યા. જવાન ઉંમર હતી પીર તાજદીનની. કાકા તાજદીને નિંદા જો સાંભળી, જમાતે નિંદા કરીને સાંભળ્યું, ભર જુવાનીમાં પોતાનું જાન આપી દીધો, ભર જોબનમાં જોબન લજવાની. પીરની માંગણી કરી કે હા ઇમામ અમને પીર દે. મૌલાએ કીધું નહીં, પીર તો મારી નાખશો તમે, હું તમને કિતાબ આપું છું. કે અને એક કિતાબ ઇમામે લખીને મોકલાવી, ફંદિયાતે જવાબદી. ઇમામે કીધું આ તમારા માટે પીર છે, હવેથી આ તમારા માટે પીર છે. કેટલું મોટું બદનામનું ઓલો ટીપુ કહેવાય મમ્મીનો, કે જમાતે પીરની જાન લીધી, અને ઇમામે કીધું કે જમાત ઉપર પીર મોકલવા જરૂરી નથી, એને કિતાબ આપી દે, ભલે ફાડી નાખે ગુસ્સામાં આવે તો, પણ કોઈની જાન તો ન જાય. તો એક જ વસ્તુ છે મમ્મીનો, સેવા, અને સેવા હંમેશા કરજો. કોઈ ગમે કે એક વસ્તુ કે મૌલાના માટે કરવી છે, મૌલાના માટે બધું છે. ઇમામ જ બદલો આપવાનો છે, દુનિયામાં કોઈ બદલો નહીં આપે. કોઈ પાસે બદલાની આશ બી નહીં રાખતા, કોઈ પાસે એવી બી આશ નહીં રાખતા કે કોઈ તમારી પીઠ સાંભળે, એવી બી આશ નહીં રાખતા કે કોઈ તમારા વખાણ કરે, એવી બી આશ નહીં રાખતા કે કોઈ તમને શાબાશી આપે. તમારે એક જ ધ્યેય કે બસ ઇમામના ઘરનું કામ કરવું છે, અને જેવી રીતે મૌલા રાખે એમ રહેવાનું છે. મૌલા પાસે દુઆ માંગશું. યાનુર મૌલાના સકરીમ હુસૈની, હાજર ઇમામ તું જમાતની કુલ મુશ્કેલીઓ આસાન કર, હાજર ઇમામ તું જમાતના કુલ ગુના માફ કર, જમાતને સુખી સલામત ને આબાદ રાખ, જમાત ઉપર રાજી થા, સવાર સાંજ જમાખાને આવવાની આલા હિંમત દે, અને તારો જાહેર ઇબાદતોની નૂરાની દીદાર નસીબ કર.